એ વિચાર લઈ અને કોઈ એનો અમલ કરવાનો પ્રયાસ કરે તો સાધનામાં ચેતનામાં જે દિવ્ય શક્તિ કામ કરતી હોય છે એ શક્તિના કાર્યમાં અવરોધ થવાની પૂરેપૂરી સંભાવના છે. અને આવા વિચારો એ જ્યારે ચેતના ઉપર ઠોકી બેસાડવામાં આવે ત્યારે કેટલીક વાર આ મન બુદ્ધિના વિચારો હોય છે એને કારણે માત્ર મેન્ટલ રિયલાઇઝેશન માનસિક સાક્ષાત્કારે અટકી જવું પડે, ત્યાંથી આગળ જવાય નહીં. એટલે શ્રી અરવિંદ એમ કહે છે કે આ એકત્વ કે માનવ જાતની સેવા કે એવા બીજા વિચારો, એટલે બાહ્ય જીવન એને ઉદાત્ત બનાવવું, ઉમદા બનાવવું, દિવ્યતા સુધી પહોંચાડવું, આ બધું પૂર્ણયોગ નકારતો નથી. પણ એનો ક્રમ ઉલટાવી નાખવો જોઈએ. એટલે બહારથી અંદર નહીં પણ અંદરથી બહાર વિકસવાનું છે. એટલે દિવ્ય ચેતના કે દિવ્ય શક્તિ આપણી ચેતનામાં કામ કરતા 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 છેક સપાટી પરની ચેતના સુધી આવે એનું કાર્ય, અને છેવટે બાહ્ય જીવનમાં મટીરિયલ લાઈફમાં એ અભિવ્યક્ત થાય. અને એ રીતે બાહ્ય જીવનનું પણ દિવ્યીકરણ થાય, એ ક્રમ હોવો જોઈએ. અને અંદર સાક્ષાત્કાર થયા પછી આપણે બહારના જીવનમાં શું કરવાનું છે એ પેલી દિવ્ય શક્તિ જ નક્કી કરશે, આપણે મન બુદ્ધિથી એ નક્કી કરવાનું નથી. એટલે ત્યાંથી જો આદેશ આવે તો સમાજ સેવા એ કરી શકાય. સર્વ કઈ એક છે એ વિચારને લઈને જીવનને ગોઠવી શકાય, આપણું અને આસપાસ બધું કરી શકાય. પણ અંદરથી આદેશ આવવો જોઈએ. પહેલેથી બહારથી નક્કી કરી નાખીએ એ આખી પદ્ધતિ ખોટી છે અને ચેતનાના યૌગિક વિકાસમાં અવરોધરૂપ થાય છે, અથવા તો સાક્ષાત્કારને કે અનુભવને માત્ર માનસિક સ્તર સુધી મર્યાદિત બનાવી દે છે. ધારો કે આદેશ ન આવે અંદરથી તો એમાંનું કાંઈ નહીં કરવાનું. રમણ મહર્ષિને ક્યાં આદેશ આવ્યો? 16 વર્ષે સાક્ષાત્કાર થયો તો આખી જિંદગી અરુણાચલમાં બેસી રહ્યા. શ્રી અરવિંદને ક્યાં આવ્યો? એટલે અધુ શ્રી અરવિંદે લખ્યું એટલે આપણને ખબર પડી કે એમણે અતિમનસની સાધના કરી. કેમ કે એમનું જીવન કાર્ય, એમનું મિશન હતું, અંદર પરમાત્માનો આદેશ હતો. પણ ધારો કે બોલ્યા જ ન હોત કે લખ્યું જ ન હોત તો બહારના જગતને ખબર પણ ન પડત કે એમણે એમનું જીવન કાર્ય શું હતું અને આ કેવી તપસ્યા એમણે કરી આંતરિક. એટલે આદેશ બહાર આવી રીતે આવે જ એવું નથી. અને બહારથી માણસ સમાજ સેવા કરે કે ન કરે, કે એકત્વની ભાવના કેળવે કે ન કેળવે, પણ સાક્ષાત્કારી વ્યક્તિ બેઠી હોય અને એના જે ચોમેર આંદોલનો ફેલાતા હોય એ આંદોલનો ઘણી બધી વાર પેલી બાહ્ય પ્રવૃત્તિ કરતા પણ વધારે સબળ કામ કરી જતા હોય છે. અને એટલે માટે જો વિવેકાનંદને એ આદેશ હતો તો વર્ષો સુધી એ ભારતમાં અને પરદેશમાં અમેરિકા યુરોપમાં ઘણું ફર્યા, વેદાંતને એમની ભાષામાં કહીએ તો ગુફામાંથી રસ્તા મહાનગરોના રસ્તાઓ ઉપર લઈ આવ્યા. પણ એ આદેશ હતો એટલે કર્યું. તો મુખ્ય વાત આ છે. પણ એમણે એવું કહ્યું, હા મુદ્દો એ હતો, એમણે એ કહ્યું વિવેકાનંદે પોતે જ. બુદ્ધનું આપણે જાણીએ છીએ, નિર્વાણ પ્રાપ્ત થયું પછી ધર્મચક્ર પરિવર્તન, કયો શબ્દ છે, પ્રવર્તન, ધર્મચક્ર પ્રવર્તન એમને અંદરથી એ થયું એટલે એમણે ચોમેર ફરી વિહાર કરી અને ઉપદેશ આપ્યો. પણ વિવેકાનંદે એવું એક વાક્ય એ બોલ્યા છે કે જ્ઞાત બુદ્ધો કરતા અજ્ઞાત બુદ્ધોએ માનવ જાતની સેવા વધુ કરી છે. આવું એક જગ્યાએ કહું છે. અહીંયા બુદ્ધ એટલે સાક્ષાત્કારી વ્યક્તિ. તો આપણે જેમને જાણીએ છીએ એવા સાક્ષાત્કારીઓ કરતા ખૂણામાં ગુફામાં જંગલમાં ભરાઈને દાયકાઓ સુધી એકાંત સેવનારા સાક્ષાત્કારીઓએ માનવ જાતની સેવા વધુ કરી છે એમ વિવેકાનંદ આટલું બધું બહાર ફર્યા પછી કહે છે. કારણ કે એમને ખબર છે કે એ લોકો પોતાના આંદોલનોથી ચેતનાના આંદોલનોથી જગતમાં કેવા પરિવર્તનો લાવે છે. આપણો માતાઈને શ્રી અરવિંદનો જ દાખલો લો કે આ તપસ્યા એમણે કરી જોઈન્ટલી 50 પછી માતાજી એકલાય, તો આવડી મોટી અતિમનસ ચેતના એ અવતરિત થઈ. ક્યાંય લોકસેવાનું કામ કરવા ગયા નહીં બેમાંથી એક પણ, અને છતાં કદાચ સૌથી મોટું લોકસેવાનું કામ એમણે કર્યું. એટલે દિવ્ય શાંતિ, દિવ્ય આનંદ, દિવ્ય પ્રેમ, દિવ્ય જ્ઞાન, આ સિદ્ધ કર્યું હોય ચેતનામાં અને એનો સાહજિક રીતે ચોમેર એના આંદોલનો ફેલાતા હોય તો એ કદાચ પેલી સેવા કરતા અનેક ગણી મોટી સેવા છે. એટલે આ આખો મુદ્દો ચાલે છે કે બહારથી આવા વિચારોને થોપવાના નથી આપણી ચેતના ઉપર, પણ આપણે ચેતનાની અંદર ભગવાનનો સાક્ષાત્કાર કર્યા પછી એ જે પ્રમાણે આપણને આદેશ આપે એ પ્રમાણે આપણે બહારનું જીવન ગોઠવવાનું છે. આટલો મુદ્દો છે. ધ ડિવિનિઝેશન ઓફ ધ મટીરિયલ લાઈફ also as well as the inner life is part of what we see as the divine plan. જે આખી ભાગવતી યોજના છે એ યોજનામાં જેમ આંતરિક જીવન એનું ડિવિનિઝેશન, એનું દિવ્યીકરણ એ પ્લાન એ યોજનાના ભાગ રૂપે છે, બરાબર એવી જ રીતે બાહ્ય જીવનનું ભૌતિક જીવનનું પણ દિવ્યીકરણ એ ડિવાઇન પ્લાનનો એક ભાગ છે એમ અમે જોઈ શકીએ છીએ. but it can only be fulfilled by an outflowing of the inner realization. Antarik sakshatkar, e sahaj bhave bahar ubhraye ja rahe hain. Emathi aa baharna bhautik jivannu divyikaran siddha thatu hoy che tavu joye. Something that grows from within outwards. Andar thi bahar taraf kasu kashuk vikasbu joye. Kashuk ele divyata. To e divyata andar thi bahar vikasbu joye. Not by working out of a mental principle, par man ke buddhi thi ek siddhant vicharyo ane pachi ene baharna jivanma amalma mukvano prayas karyo, e rite baharna jivannu divvikaran ke udattikaran kyare thai shake nahi. Bahu bahu to bahar nanakro ek ferfar aave, તે પણ સમાજને આખી દુનિયાનો વિચાર કરીએ તો બહુ એક નાના બિંદુ જેટલા અંશમાં જ્યાં પેલા એ ધારો કે સામાજિક કામ કર્યું છે પણ એનાથી વ્યક્તિઓની ચેતનામાં સહેજ પણ ફેરફાર થતો નથી અને વિવેકાનંદને ફરીથી ટાંકીએ કે દુઃખ એ વાના દરદ જેવું છે તમે એને એક સાંધામાંથી કાઢો તો બીજા સાંધામાં જેમ જાય છે દરદ એમ સમાજમાં તમે એક ધારો કે કોઈને તમે એક સેવાનું ક્ષેત્ર લીધું અને ત્યાં નહેરનું પાણી લઈ આવ્યા અને અનાજ ઉગાડ્યું ને આ કરીને તે કર્યું ત્યાંના લોકોને જે પેટ ભરાતું નહોતું એ ભરાવા માંડ્યું તો ભૂખને નું દરદ દૂર કર્યું તો આપણે જાણીએ છીએ કે એના કારણે કઈ બધા દરદો દૂર થતા નથી અને બીજા કેટલાય દરદો ઉભા થતા હોય છે નવા નવા એટલે પ્રશ્ન આખો દુઃખનો જે પ્રશ્ન છે ને એ બહારના કોઈ પણ ઉપાયથી માનવ જાતનો દુઃખનો પ્રશ્ન બહારના કોઈ ઉપાયોથી કોઈ સાધનોથી ક્યારેય પણ સદાય ને માટે શાશ્વત કાળને માટે દૂર થવાનો નથી સિવાય કે માણસ પોતાની ચેતનામાં દિવ્યતા સુધી પહોંચી અને ત્યાં તાદાત્મ્ય કેળવે તો જ આ શક્ય છે એ વાત છે હવે નો થોડોક ભાગ એ અતિશય મહત્વનો એ રીતે છે કે ચેતનાને અંદર એકાગ્ર કરી અને દિવ્યતાનો સાક્ષાત્કાર કેવી રીતે કરવો અને સાક્ષાત્કાર થયા પછી આગળ શું કરવું એ બધી વાત બહુ જ સરસ રીતે શ્રી અરવિંદે સમજાવી છે એટલે કઈ રીતે કહીએ તો ધ્યાન દ્વારા સાક્ષાત્કાર ને સાક્ષાત્કાર પછી પ્રકૃતિનું રૂપાંતર વગેરે એ કેવી રીતે કરવા એની વાત છે અને અલ્ટિમેટલી આ સૌથી વધારે મહત્વની વસ્તુ છે કોઈ પણ યોગમાં બહાર જે કંઈ કરીએ છીએ એ બધું છેવટે અહીંયા હવે જે કહેવાના છે એ કરવા માટે અને ત્યાં સુધી પહોંચવા માટેની પૂર્વ તૈયારી શ્રી રવિંદ એક જગ્યાએ કહ્યું કે ભગવાન માટે કરવામાં આવેલું નિષ્કામ કર્મ એ ચેતનાને યોગિક થવા માટેની તૈયારી કરાવે છે એની પૂર્વ ભૂમિકા બાંધી આપે છે એનો જાણે કે એને અહીંની આધારશિલા નાખી આપે છે એટલે મેં એમ તમને કહ્યું એમ બહારની બધી પ્રવૃત્તિ છેવટે અહીંયા પહોંચવા માટે છે જોઈએ શું કહે છે યુ હેવ આસ્ક્ડ what is the discipline to be followed in order to convert the mental seeking into a living spiritual experience. માનસિક રીતે બૌદ્ધિક રીતે ભગવાનની શોધ આપણે ચલાવતા હોઈએ. ભગવાન જોઈએ છે, માં મારે તું જોઈએ છે, આ વધતા ઓછા પ્રમાણમાં માનસિક સ્તરે કહેવામાં આવતું હોય છે. આને શ્રી અરવિંદ મેન્ટલ સીક, અહીંયા જે શબ્દ વાપર્યા છે કદાચ પેલા સાધકે જ વાપર્યા છે, એને એમણે રિપીટ કર્યા છે, મેન્ટલ સીકિંગ. તો આ એક ખોજ શરૂ થઈ. હવે એને એક જીવંત આધ્યાત્મિક અનુભૂતિમાં કેવી રીતે પલટાવી નાખવો, અથવા આ શોધને કેવી રીતે પલટાવી નાખવી જીવંત આધ્યાત્મિક અનુભૂતિમાં, એ હવે બતાવી રહ્યા છે. ધ ફર્સ્ટ નેસેસિટી ઇઝ ધ પ્રેક્ટિસ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ યોર કોન્શિયસનેસ વિધિન યોર સેલ્ફ. સૌથી પહેલી જરૂરિયાત શું આને માટેની? માનસિક શોધને જીવંત આધ્યાત્મિક અનુભવમાં પલટાવવા માટેની પહેલી જરૂરિયાત કઈ? સાધકે પોતાની ચેતનાને બહારથી ખસેડી અને અંદર એકાગ્ર કરવી જોઈએ, અથવા તો પોતાની એકાગ્રતાને બહારના વિષયો તરફથી ખસેડી અંદર લઈ જવી જોઈએ. આ સૌથી પહેલી જરૂરિયાત. તમે જુઓ કે આપણે બધા લગભગ હંમેશા ક્યાંક ને ક્યાંક બહાર આપણી ચેતનાને એકાગ્ર કરતા હોઈએ છીએ. કશું વાંચીએ છે ત્યારે પણ બહાર એકાગ્રતા કરીએ છીએ, લખીએ છીએ તો બહાર એકાગ્રતા કરીએ છીએ, કોઈ સાથે વાતચીત કરીએ છીએ કે કશું જોઈએ છીએ, વ્યક્તિને, નજારાને, કે ટીવી કે બીજું કે ત્રીજું, તો ચેતનાને બહાર એકાગ્ર કરીએ છીએ. અને કોઈ ગંભીર વિષયનો અભ્યાસ ચાલતો હોય ત્યારે પણ ચેતના બહાર જ એકાગ્ર થાય છે તે વિષય ઉપર. એટલે અને આપણે બધા જાણીએ છીએ કે યોગમાં છેવટે ચેતનાને છેક અંદર ઊંડે લઈ જઈ અને દિવ્યતા સુધી પહોંચાડવાની છે. તો પહેલું પગથિયું આ છે, ચેતનાની એકાગ્રતાને બહારથી અંદર લઈ જવાની. અને આ એકાગ્રતા શબ્દ પણ બહુ જ મહત્વનો છે. માતાજી કહે છે કે એકાગ્રતા વિના આધ્યાત્મિક તો શું, લૌકિક કર્મો પણ, વ્યવહારિક કર્મો પણ બરાબર થઈ શકે નહીં. એની ઝડપ પણ ઓછી રહે, એની ગુણવત્તા પણ ઓછી રહે વ્યવહારિક કર્મોની પણ. યોગ અને અધ્યાત્મ તો પછીની વાત છે. એટલે આપણે બધાએ સૌથી વધારે બીજું બધું ઘણું કરવાનું છે, એમાં સૌથી વધારે આ મહત્વની વસ્તુ છે કે ચેતનાને એકાગ્રતા કરતા અને એકાગ્ર કરતા શીખવાનું છે. અનેક રસ્તાઓ છે. માતાજી કહે છે કે તમે સ્પેશિયલી એના માટે કંઈ જ ન કરો, પણ જે કંઈ કરો એમાં તમારી ચેતનાને 100% મૂકી દો. નાનામાં નાની વસ્તુ પૂરી એકાગ્રતાથી કરો તો એમ માતાજી બહુ સરસ કહે છે કે જેમ શરીરના મસલ્સ, સ્નાયુઓ એને વિકસાવી શકાય, એને સુડોળ બનાવી શકાય. બરાબર એવી જ રીતે એકાગ્રતાને પણ વિકસાવી શકાય છે. અને ફરીથી વિવેકાનંદને યાદ કરીએ, મેં આ પહેલા પણ કહ્યું હતું, એમણે એક જગ્યાએ એવું કહ્યું છે કે મારે જો બાળક હોત તો હું એને પહેલા અંક કે અક્ષરો ભણાવવાને બદલે એકાગ્રતા કેવી રીતે કરવી એ શીખવાડત. આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એકાગ્રતાનું મહત્વ શું છે અને અંદર ચેતનાને એકાગ્ર કરવાનું જ્યારે કહી રહ્યા છે ત્યારે એકાગ્રતા એ કેટલું મહત્વનો ભાગ ભજવે છે. સાધનામાં બહાર તો મેં કહ્યું એમ વ્યવહારમાં તો ભજવે જ છે, પણ સાધનામાં કેટલો બધો એકાગ્રતાનો ભાગ છે, ફાળો છે, એ આના ઉપરથી આપણને ખ્યાલ આવે. અને કેળવા માટે શ્રી અરવિંદ પોતે ત્રાટકનો થોડો સમય સુધી પ્રયોગ કર્યો હતો. એટલે કોઈ એક બિંદુ લઈ અને આખી ને આખી અથવા દીવો સામે લઈ બરાબર એવી લેવલ એનું આંખની સામે આવે એવી રીતે ગોઠવવાનો એને, અને બિલકુલ પવન ન હોય એવી જગ્યાએ અને આખી ને આખી ચેતનાને એના ઉપર એકાગ્ર કરી દેવાની. દીવો ન રાખો તો આપણે માતાજીના ચરણ કે શ્રી અરવિંદના ચરણ અને સામે રાખી અને એમનો અંગૂઠો એને એ બિંદુ લઈ અને એના ઉપર એકાગ્રતા કરી શકીએ, અથવા તો એમના છબી સામે રાખી અને જ્યાં કંઈ ધારો કે બે ભમરોની વચ્ચેનો જે ભાગ છે ત્યાં આપણે એકાગ્રતા કરી શકીએ છબીમાં, અથવા બીજી કોઈ ઓમકાર લઈને કરી શકાય, ઘણી રીતે કરી શકાય. ધ ફર્સ્ટ નેસેસિટી ઇઝ ધ પ્રેક્ટિસ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ યોર કોન્શિયસનેસ વિધિન યોર સેલ્ફ. ધ ઓર્ડિનરી હ્યુમન માઇન્ડ has an activity on the surface which veils the real self. Man apnu athva buddhi e sapati upar j karyarat athva pravrutta rahe chhe. Apni chetna upar sahaj apne vichar karishu. બધું મોટે ભાગે અહીંયા અંદર ચાલ્યા જ કરતું હોય છે, પણ તદ્દન બહાર એટલે છીછરું ક્યાંય આપણી ચેતના એ છેક ઊંડે ક્યાંક પહોંચી જતી હોય એવું કદાચ અપવાદ રૂપે જ બને છે. અહીં જ સપાટી ઉપર જ બધું ચાલ્યા કરે છે અને સેલ્ફ એસ કેપિટલ કર્યો છે આત્મા, એ તો છેક હૃદયના ગભારામાં બેઠે છે. ગભારામાં બેઠો છે. એટલે શ્રી અરવિંદ કહે છે કે આ જે સપાટી પરની આપણા મન અથવા બુદ્ધિ અથવા પ્રાણની જે પ્રવૃત્તિ છે, જે સતત આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે પણ એ ચાલે છે, સિવાય કે ડીપ સ્લીપ સુષુપ્તિમાં હોઈએ તો જુદી વાત, એ સિવાય સ્વપ્નાવસ્થામાં એ ચાલુ જ હોય છે પ્રવૃત્તિ. શ્રી અરવિંદને મોબાઈલ વેઇલ ઓફ માઇન્ડ એમ પણ કહે છે, મનનો સતત હાલ્યા કરતો પડદો અથવા મનનું સતત કંપમાન અવગુંઠન, અને એને કારણે સપાટી પરની મનની સતત થતી પ્રવૃત્તિને કારણે જે સાચો સ્વ આત્મા રૂપે અંદર બેઠો છે એની ઉપર એક આવરણ આવી જાય છે, એક આડશ આવી જાય છે, જેને કારણે એનો અનુભવ આપણને થતો નથી. The ordinary human mind has an activity on the surface which veils the real self. But there is another, a hidden consciousness within, behind the surface one, in which we can become aware of the real self and of a larger, deeper truth of nature, can realize the self and liberate and transform the nature. ઘણું બધું લાંબા વાક્યમાં કહ્યું, એમણે ત્રણ ચાર પાંચ વસ્તુઓ કહી દીધી. બટ ધેર ઇઝ અનધર, અ હિડન કોન્શિયસનેસ વિધિન, આ સપાટી પરની ચેતનાની અંદર એક અનધર બીજી ચેતના છે. હિડન કોન્શિયસનેસ જે ઢંકાયેલી છે, બિહાઇન્ડ ધ સરફેસ વન, સપાટી પરની ચેતનાની પાછળ અંદર એક ઢંકાયેલી રહેલી એવી એક બીજી ચેતના છે. હવે એ ચેતનાનું સ્વરૂપ શું? ઇન વિચ વી કેન બીકમ અવેર ઓફ ધ રિયલ સેલ્ફ. એ ચેતનામાં જો કોઈક રીતે આપણે પહોંચી જઈએ તો ત્યાં આત્મા વિશેની સભાનતા ઊભી થાય છે. આ પહેલું પગથિયું, બીકમ અવેર, એની સભાનતા. રિયલ સેલ્ફ જે આપણો સાચો સ્વાત્મા, એની તો આ એક તત્વની સભાનતા આત્માની. એક બીજી પણ વસ્તુ થાય છે, બીજી પણ એક સભાનતા આવે છે, એન્ડ ઓફ અ લાર્જ ડીપર ટ્રુથ ઓફ નેચર. આપણી પ્રકૃતિનું એક વધુ મહાન, વધુ ઊંડું સત્ય, એને વિશેની સભાનતા પણ પ્રકૃતિ છે. એટલે કે આપણી એક બીજી પ્રકૃતિ છે જે પ્રમાણમાં સપાટી પર નહીં પણ ઊંડે છે અને વિશાળ છે. તો એવી પ્રકૃતિની સભાનતા પણ પ્રગટે છે. એટલે શું? આવી પ્રકૃતિ એટલે ઇનર માઇન્ડ, ઇનર વાઇટલ, ઇનર ફિઝિકલ. 100% આ શબ્દો દ્વારા શ્રી અરવિંદને આ જ અભિપ્રેત છે. આંતરમન, આંતરપ્રાણ, આંતર સૂક્ષ્મ શરીર. તો સપાટી પરના હાલતા ચાલતા માનસિક પડદાની પાછળ પેલે પાર જો એ ચેતનામાં પહોંચાય તો બે સભાનતાઓ પ્રગટે છે. એક છેક ઊંડે પેલો આત્મા દિવ્ય સ્વ બેઠો છે એની સભાનતા, રિયલ સેલ્ફ એની સભાનતા, અને લાર્જર ડીપર નેચર, આંતર મન, આંતર પ્રાણ, આંતર શરીર, સૂક્ષ્મ શરીર. આ બે વસ્તુની સભાનતા પહેલા પ્રગટે, પછી એનાથી આગળ જાઓ. કેન રિયલાઇઝ ધ સેલ્ફ, પહેલા સપાન થયા એનાથી, પછી એનો સાક્ષાત્કાર કર્યો. એટલે કે એની સાથેના તાદાત્મ્યનો અનુભવ કર્યો. અહમ બ્રહ્માસ્મિ, હું જ એ આત્મા છું, એવી ઐક્યની અનુભૂતિ, દેટ ઇઝ રિયલાઇઝેશન ઓફ ધ સેલ્ફ. આ બીજું પગથિયું. એન્ડ લિબરેટ એન્ડ ટ્રાન્સફોર્મ ધ નેશન. ત્રીજી વસ્તુમાં બે વસ્તુ આવે છે. ત્રીજા પગથિયામાં લિબરેટ ધ નેશન, જે આપણી પ્રકૃતિ છે, મન પ્રાણ અને શરીર રૂપ, એને એની અપૂર્ણતાઓમાંથી મુક્ત કરી દેવાની. આ જ્યારે આ સાક્ષાત્કાર થાય ત્યારે અથવા તો સાક્ષાત્કારને પ્રકૃતિમાં લઈ આવવામાં આવે ત્યારે પહેલું કામ પેલી દિવ્ય શક્તિ આ કરે છે કે પ્રકૃતિની અંદર જે કોઈ અપૂર્ણતાઓ હોય છે અને અપૂર્ણતાઓનો કોઈ તોટો નથી, મનની અથવા બુદ્ધિની વાત કરીએ તો જાત ભાતના કુતર્કો, જાત ભાતના પહેલેથી બાંધી રાખેલા વિચારો, જાત ભાતના આ જન્મમાં ભૂતકાળના કે છેક આગળથી ચાલ્યા આવતા ડગલા બંધ બૌદ્ધિક સંસ્કારો, પૂર્વગ્રહો, પક્ષપાતો, મતાગ્રહો, આ બધી મન બુદ્ધિની અપૂર્ણતાઓ, પ્રાણની અપૂર્ણતાઓ આપણે જાણીએ છીએ, વારંવાર ના ઉલ્લેખો કર્યા છે આપણે, કે બાહ્ય વિષયોની તીવ્ર કામનાઓ, એ કામનાઓની સાથે સગી બહેનની માફક જોડાયેલી આસક્તિ, અને એમાંથી જે કઈ બધું ઊભું થાય છે, ક્રોધ, ઈર્ષ્યા, ભય, ચિંતા, જાત ભાત, આ બધી પ્રાણિક અશુદ્ધિઓ અને શરીરની અંદરનું તમસ, પ્રમાદ, આળસ, નિદ્રા, જડતા, મૂઢગ્રાહતા, સમજ્યા વિના વસ્તુ પકડી રાખવાની વૃત્તિ, તમોગુણનું લક્ષણ, તો લિબરેટ ધ નેચર એટલે પેલી જે દિવ્યતા, જે સેલ્ફનો સાક્ષાત્કાર કર્યો, એ જે જ્યારે પ્રકૃતિમાં ઉતારવા માંડીએ ત્યારે આ બધી અપૂર્ણતાઓને એ આત્માની શક્તિ, આત્મશક્તિ અથવા દિવ્ય શક્તિ એમાંથી મુક્ત કરી દે છે. તો આ પહેલું પગથિયું, કશુંક ન જોઈતું એને કાઢી નાખ્યું, દૂર કર્યું, એમાંથી પ્રકૃતિને મુક્ત કરી દીધી. પણ જાણે કે આ બધું નીકળી ગયું, એમાં જે વેક્યુમ ઊભું થયું એને દિવ્ય ગુણોથી ભરી દેવાની. આ બીજું પગલું છેલ્લો, એટલે આ લિબરેટ એન્ડ ટ્રાન્સફોર્મ એમ જે કહું ને, તો આ ટ્રાન્સફોર્મેશન એટલે આ, કે આ બધી ત્રિવિધ પ્રકૃતિની અંદર ભાગવતી શાંતિ, ભાગવતી આનંદ, ભાગવત પ્રેમ, ભાગવત જ્ઞાન, ભાગવતી શક્તિ, જે કોઈ દિવ્ય ગુણો છે એ દિવ્ય ગુણોથી સભર બનાવી દેવાના મનને, પ્રાણને, શરીરને. દેટ ઇઝ ટ્રાન્સફોર્મેશન. આ સાયકિક ટ્રાન્સફોર્મેશનની વાત છે, કારણ કે અંદર રહેલા સેલ્ફની વાત ચાલે છે. કેન રિયલાઇઝ ધ સેલ્ફ એન્ડ લિબરેટ એન્ડ ટ્રાન્સફોર્મ ધ નેચર. Quiet the surface mind and begin to live within is the object of this concentration. આ ચેતનાને અંદર એકાગ્રતા કરવાનું જે કહ્યું, ચેતનાની અંદર એકાગ્રતા કરવાનું જે કહ્યું, એમાં પ્રયોજન શું, હેતુ શું? અંદર લઈ ગયા એટલે સરફેસ માઇન્ડ, સપાટી પરનું મન, એ પ્રમાણમાં શાંત થઈ જશે. કારણ કે ચેતનાને ત્યાં જોડેલી રાખતા હતા ત્યાં સુધી એને પાવર મળ્યા કરતો હતો, કોઈ શક્તિ હોય નહીં તરલતા માટે. પણ આપણે ગાડીને ક્લચમાં, એટલે ક્લચ દબાવી દીધો એટલે પાવર મળે તો બંધ થઈ ગયો. કારણ કે ક્લચ દબાવી દીધો હોય, શું તાત્પર્ય શું છે? અંદર ઉતરી ગયા, ત્યાંની સાથે જોડાયેલા ના રહ્યા, છેક અંદર ગયા એટલે બહારનું સપાટી પરનું મન અથવા બુદ્ધિ અથવા વિચારો કે ભાવ એ મંદ પડી જાય, ક્વાયટ થઈ જાય, પ્રમાણમાં શાંત થઈ જાય. ટુ ક્વાયટ ધ સરફેસ માઇન્ડ એન્ડ બિગિન ટુ લિવ વિધિન is the object of this concentration. આ એકાગ્રતાનું આ પ્રયોજન છે કે પછી આંતર જીવન જીવવાની શરૂઆત થઈ જાય. Begin to live within. અને એસ દલાલનું જાણીતું પુસ્તક લિવિંગ વિધિન, એ શબ્દો આ શ્રી અરવિંદના છે મૂળે. Of this true consciousness, other than the superficial, there are two main centers. One in the heart, not the physical heart, but the cardiac center in the middle of the chest. One in the head. Ave, antarik jivan, to antarik chetana, jene shri Aravind sachi che.